એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જે ખરેખર આપણને વિચારતા કરી દેશે.
નમસ્કાર, આપણે વાત કરીશું મુસ્તફા સુલેમાનના પુસ્તક ધ કમિંગ વેવ વિશે. અને આ પુસ્તક એમ કે અત્યારે બહુ જ મહત્વનું છે, કેમ કે તે બે જબરદસ્ત શક્તિશાળી ટેકનોલોજીની વાત કરે છે.
કઈ બે ટેકનોલોજી?
એક તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ, અને બીજી સિન્થેટિક બાયોલોજી, મતલબ જીવવિજ્ઞાનમાં આપણે જે ફેરફારો કરી શકીએ એ, અને આ બંનેનો સંગમ. આ કોઈ એમ કે દૂરના ભવિષ્યની વાત નથી, આ હમણાં થઈ રહ્યું છે.
બરાબર કહ્યું. અને આ ટેકનોલોજી એવી છે જે આપણા જીવનની લગભગ દરેક બાજુને અસર કરી શકે છે. આપણી નોકરીઓ, આપણો સમાજ,
હા, દેશો વચ્ચેના સંબંધો સુદ્ધા, બધું જ. એટલે જ આ પુસ્તક આજના સમયમાં સમજવું ખૂબ જરૂરી છે, એ આપણને તૈયાર રહેવા માટે કહી રહ્યું છે.
અને પુસ્તક માત્ર ટેકનોલોજીની વાત નથી કરતું, પણ એક મોટો સવાલ પણ ઊભો કરે છે, ખરું ને? પેલી નિયંત્રણની સમસ્યા.
બરાબર, કન્ટેનમેન્ટ પ્રોબ્લેમ. એટલે કે આટલી શક્તિશાળી ટેકનોલોજી છે તો એના ફાયદા કેવી રીતે લેવા, અને એના જે જોખમો છે એને કાબૂમાં કેમ રાખવા. પુસ્તક આશા પણ આપે છે અને ચેતવણી પણ, બેઉ સાથે.
તો આટલી ગંભીર અને મહત્વની વાત કરનાર લેખક છે કોણ? મુસ્તફા સુલેમાન, એમના વિશે કંઈક જણાવશો?
જરૂર. જુઓ, મુસ્તફા સુલેમાન કોઈ બહારથી જોનારા નથી. એ તો એમ કહી શકાય કે આ રમતના મુખ્ય ખેલાડી રહી ચૂક્યા છે. એ ડીપ માઇન્ડના સહસ્થાપક છે.
ઓ, ડીપ માઇન્ડ, જે ગૂગલે ખરીદી લીધી છે, એઆઈમાં જેમનું બહુ મોટું નામ છે.
એ જ. એટલે એ એઆઈની દુનિયાના અંદરના જાણકાર કહેવાય. એમણે ડીપ માઇન્ડ અને ગૂગલમાં એઆઈના ઉપયોગો અને તેની નીતિઓ પર ઘણું કામ કર્યું છે.
અને પછી?
પછી એમણે ઇન્ફ્લેક્શન એઆઈ નામની કંપની શરૂ કરી, અને અત્યારે તો માઇક્રોસોફ્ટ જેવી મોટી કંપનીના એઆઈ વિભાગના સીઈઓ છે. એટલે એમનો અનુભવ એકદમ સીધો અને ઊંડો છે.
એટલે કે આલ્ફાગો જેવી ગેમ ચેન્જિંગ એઆઈ હોય, કે પછી પેલું આલ્ફા ફોલ્ડ જેણે પ્રોટીન સ્ટ્રક્ચર સમજવામાં ક્રાંતિ કરી.
હા, એ બધા પ્રોજેક્ટ સાથે તેઓ નજીકથી જોડાયેલા હતા. એટલે જ્યારે તેઓ વાત કરે છે ત્યારે એ ખાલી થિયરી નથી હોતી, એમના અનુભવનો નિચોડ હોય છે.
એ જ એમના દ્રષ્ટિકોણને ખાસ બનાવે છે, નહીં?
ચોક્કસ. એમની પાસે ટેકનિકલ સમજ તો છે જ, પણ સાથે બિઝનેસ ચલાવવાની પ્રેક્ટિકલ બુદ્ધિ પણ છે. અને સૌથી અગત્યનું, આ ટેકનોલોજી સાથે જોડાયેલા જોખમોની ગંભીર સમજ પણ છે. એ જાણે છે કે ટેકનોલોજી કેવી રીતે બને છે, કેવી રીતે ફેલાય છે,
અને ક્યારેક હાથમાંથી પણ નીકળી જાય છે.
બરાબર. એટલે જ્યારે તેઓ કન્ટેનમેન્ટ એટલે કે નિયંત્રણની વાત કરે છે ત્યારે એ હવાઈ કિલ્લા નથી હોતા, અનુભવ બોલે છે.
તો ચાલો હવે સીધા પુસ્તકના હાર્દ પર આવીએ. એનો મુખ્ય વિચાર શું છે? લેખક શું કહેવા માગે છે?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ છે કે આપણે, મતલબ માનવજાતિ, ઇતિહાસના એક બહુ મોટા ટેકનોલોજીકલ પલટાના આરે ઊભા છીએ.
પલટો? કેવો પલટો?
આ એઆઈ અને સિન્થેટિક બાયોલોજીનો સંગમ સુલેમાન આને ધ કમિંગ વેવ કહે છે. એક આવતી લહેર, એક જબરદસ્ત મોટી લહેર. એમનું માનવું છે કે આવનારા દસેક વર્ષમાં જ આ લહેર આપણી સભ્યતાના દરેક પાસાને
મૂળભૂત રીતે બદલી નાખશે.
હા, ધરમૂળથી.
અને આ લહેર સાથે પેલી કન્ટેનમેન્ટ પ્રોબ્લેમની વાત જોડાયેલી છે, બરાબર?
બિલકુલ. સુલેમાન ઇતિહાસ તરફ આંગળી ચીંધે છે. કહે છે કે જુઓ, આપણે શક્તિશાળી ટેકનોલોજીને કાબૂમાં રાખવામાં મોટાભાગે નિષ્ફળ જ ગયા છીએ. પ્રિન્ટિંગ પ્રેસ હોય કે પરમાણુ ઉર્જા કે ઇન્ટરનેટ.
સાચી વાત છે.
પણ આ વખતે દાવ મોટો છે, કારણ કે આ નવી ટેકનોલોજીઓ પહેલા કરતાં ઘણી વધુ શક્તિશાળી છે, વીજળીની ઝડપે વિકસી રહી છે, અને કદાચ ભવિષ્યમાં પોતાની મેળે જ નિર્ણયો લેતી એટલે કે સ્વાયત્ત ઓટોનોમસ પણ બની શકે છે.
અને એ પણ કહે છે ને કે આ ટેકનોલોજી સસ્તી અને બધા માટે ઉપલબ્ધ બની રહી છે.
હા, એ પણ એક મોટો મુદ્દો છે. એટલે એની શક્તિ ખાલી મોટા દેશો કે મોટી કંપનીઓ પાસે જ નહીં રહે, નાના જૂથો કે વ્યક્તિઓ પાસે પણ આવી શકે છે.
આ તો ખરેખર ચિંતાની વાત કહેવાય.
ચોક્કસ. એટલે જ પુસ્તકનું હેતુ છે વાચકોને તૈયાર કરવાનો. પછી ભલે તે સરકારમાં હોય, ટેકનોલોજી બનાવતા હોય, બિઝનેસ ચલાવતા હોય, કે આપણા જેવા સામાન્ય નાગરિકો હોય, બધાને આ ભવિષ્ય માટે જાગૃત કરવા.
પુસ્તક સમજાવે છે કે આ ટેકનોલોજી શું છે, કેવી રીતે કામ કરે છે, એની અસરો શું હોઈ શકે, નોકરીઓથી માંડીને રાષ્ટ્રીય સુરક્ષા સુધી
અને માનવ અસ્તિત્વના સવાલો સુધી બધું જ.
પણ શું પુસ્તક ખાલી ડરાવે છે કે પછી કોઈ રસ્તો પણ સૂચવે છે?
ના ના, ખાલી ડરાવતું નથી. સુલેમાન એક સાંકડા માર્ગ, નેરો પાથની વાત કરે છે, એમ કે બે અંતિમોથી બચવાનું છે.
કયા બે અંતિમો?
એક તો એ કે ડરના માર્યા ટેકનોલોજીનો વિકાસ જ અટકાવી દઈએ, અને બીજો કે બેફામ રીતે કોઈ પણ નિયંત્રણ વગર એને આગળ વધવા દઈએ. આ બંને રસ્તા ખતરનાક છે.
તો સાચો રસ્તો કયો?
એ રસ્તો આ બંનેની વચ્ચેનો છે. નવીનતાને પ્રોત્સાહન આપતા રહેવું, પણ સાથે સાથે મજબૂત સુરક્ષા અને નિયંત્રણના ઉપાયો પણ વિચારવા અને લાગુ કરવા. આ પુસ્તક ચેતવણી પણ છે અને માર્ગદર્શિકા પણ છે.
સમજાયો. પણ આ લહેર આટલી અલગ કેમ છે? શા માટે આનું નિયંત્રણ આટલું બધું મુશ્કેલ છે? કઈ ખાસ કારણો છે?
હા, સુલેમાન એના માટે ચાર મુખ્ય લક્ષણો ગણાવે છે. પહેલું, તે સામાન્ય હેતુ, જનરલ પર્પઝ છે. એટલે કે એનો ઉપયોગ કોઈ એક ચોક્કસ કામ માટે નથી, પણ હજારો અલગ અલગ કામો માટે થઈ શકે છે. વીજળી જેવું.
બીજું,
તે સ્વાયત્ત, ઓટોનોમસ બની શકે છે. એટલે કે માણસની દેખરેખ વગર પોતાની મેળે કામ કરી શકે, નિર્ણયો લઈ શકે.
સ્વાયત્ત એટલે આપણા કંટ્રોલ બહાર જઈ શકે એવું?
એ જોખમ રહેલું છે, બિલકુલ. ત્રીજું લક્ષણ છે સ્વસુધારણા, સેલ્ફ ઇમ્પ્રુવિંગ. મતલબ કે આ સિસ્ટમ્સ પોતાના અનુભવમાંથી શીખીને જાતે જ વધુને વધુ સારી, વધુ શક્તિશાળી બની શકે છે.
અને ચોથું,
એનું લોકશાહીકરણ થઈ રહ્યું છે. એટલે કે એને બનાવવી અને વાપરવી વધુને વધુ સસ્તી અને સરળ બની રહી છે, જેને વધુ લોકોના હાથમાં પહોંચાડે છે. સારા લોકોના હાથમાં પણ અને ખરાબ લોકોના હાથમાં પણ.
બાપરે, આ ચાર લક્ષણો ભેગા મળીને તો ખરેખર આ લહેરને અભૂતપૂર્વ બનાવે છે, અને એનું નિયંત્રણ કરવું અત્યંત મુશ્કેલ.
બરાબર.
અને આમાં પાછું પેલું એઆઈ અને સિન્થેટિક બાયોલોજીનું જોડાણ છે, એ કેવી રીતે કામ કરે છે, એકબીજાને કેવી રીતે અસર કરે છે?
આ ખરેખર બહુ રસપ્રદ અને મહત્વની વાત છે. આ બંને ટેકનોલોજી છે ને, એ એકલી એકલી નથી વિકસી રહી, એ એકબીજાને મદદ કરી રહી છે, જેનાથી વિકાસની ગતિ અનેક ગણી વધી જાય છે.
દાખલા તરીકે
એઆઈનો ઉપયોગ નવી દવાઓ શોધવા માટે થઈ શકે છે, જૈવિક પ્રક્રિયાઓને સમજવા માટે થઈ શકે છે, નવા જીન્સ ડિઝાઇન કરવા માટે થઈ શકે છે. આ બધું સિન્થેટિક બાયોલોજીનું કામ છે, તો એઆઈ એને બહુ ઝડપી બનાવી દે છે.
અને બીજી બાજુ,
સિન્થેટિક બાયોલોજી એઆઈને મદદ કરે.
હા, જીવવિજ્ઞાન પોતે કમ્પ્યુટિંગના નવા વિચારો આપી શકે છે, જેમ કે ડીએનએનો ઉપયોગ ડેટા સ્ટોર કરવા માટે થઈ શકે, અથવા જૈવિક કોષોનો ઉપયોગ ગણતરીઓ કરવા માટે થઈ શકે. એટલે ટૂંકમાં, એઆઈ બાયોલોજીને શક્તિ આપે છે અને બાયોલોજી એઆઈને નવા રસ્તા બતાવે છે.
એટલે આ ગુણાકાર જેવું થયું, મલ્ટીપ્લાયર ઇફેક્ટ. બરાબર. આ ગુણાકાર અસરને કારણે પરિવર્તનની ઝડપ આપણી કલ્પના કરતાં પણ વધુ છે. આપણે સીધી લીટીમાં નથી જઈ રહ્યા, પણ ઘાતાંકીય, એક્સપોનેન્શિયલ વળાંક પર છીએ.
આ બધું સાંભળીને ખરેખર એમ લાગે છે કે દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે. પુસ્તક આના પરિણામો વિશે શું કહે છે? ખાસ કરીને આપણી અર્થવ્યવસ્થા અને સમાજ પર શું અસર થશે?
પરિણામો બહુ જ મોટા અને ગહન હોઈ શકે છે. અર્થતંત્રની વાત કરીએ તો એક બાજુ એવી ચિંતા છે કે એઆઈ અને ઓટોમેશનને કારણે કરોડો લોકોની નોકરીઓ જઈ શકે છે, કારણ કે મશીનો ઘણા કામ માણસો કરતાં વધુ સારી રીતે અને સસ્તામાં કરી શકશે.
હા, આ તો બહુ મોટી ચિંતા છે અત્યારે.
અને એનાથી મોટી સામાજિક ઉથલપાથલ થઈ શકે છે. પણ
શું કોઈ સકારાત્મક બાજુ પણ છે કે ખાલી નકારાત્મક જ?
ના ના, સકારાત્મક બાજુ પણ છે. આ જ ટેકનોલોજી અભૂતપૂર્વ ઉત્પાદકતા વધારી શકે છે, નવી સંપત્તિનું સર્જન કરી શકે છે, નવી ઇન્ડસ્ટ્રીઝ ઊભી થઈ શકે છે, નવા પ્રકારની નોકરીઓ પણ બની શકે છે. પણ સવાલ એ છે કે આ નવી સંપત્તિનું વિતરણ કેવી રીતે થશે, અને જે લોકો જૂની નોકરીઓ ગુમાવશે એમનું શું થશે? આજે સંક્રમણનો સમય છે, એ બહુ જ પડકારજનક રહેશે.
અને નોકરીઓ સિવાય બીજા કોઈ મોટા જોખમોની વાત પુસ્તક કરે છે?
હા, પુસ્તક અસ્તિત્વના જોખમો, એક્ઝિસ્ટેન્શિયલ રિસ્ક્સ ની પણ બહુ ગંભીરતાથી વાત કરે છે.
અસ્તિત્વના જોખમો એટલે
એવા જોખમો જે આખી માનવ જાતિના અસ્તિત્વ સામે જ સવાલ ઊભા કરી દે. દાખલા તરીકે, એવી સુપર ઇન્ટેલિજન્ટ એઆઈ બની જાય જેના લક્ષ્યો આપણા હિતમાં ન હોય, અથવા તો સિન્થેટિક બાયોલોજીનો દુરુપયોગ કરીને કોઈ ભયાનક જૈવિક શસ્ત્ર બનાવી દે, કે પછી કોઈ મોટી જૈવિક દુર્ઘટના સર્જાય.
ઓહ,
સુલેમાન સ્પષ્ટ કહે છે કે આ જોખમો ખાલી કલ્પના નથી, એ વાસ્તવિક છે અને એના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
આ તો ખરેખર ગંભીર વાત છે. શું આપણા દેશો, આપણી સરકારો આ બધા પડકારો માટે તૈયાર છે?
એ પણ એક મોટો પ્રશ્ન છે. સુલેમાન નાજુક રાજ્ય, ફ્રેજાઇલ સ્ટેટની વાત કરે છે, મતલબ કે આપણી રાજકીય સંસ્થાઓ કદાચ આટલા મોટા અને ઝડપી ફેરફારો માટે તૈયાર નથી. આ ટેકનોલોજી સરકારોને એમ કે અભૂતપૂર્વ શક્તિ આપી શકે છે, લોકો પર દેખરેખ રાખવાની, નિયંત્રણ કરવાની,
જેનાથી નવા પ્રકારની સરમુખત્યારશાહીનો ખતરો રહે.
બરાબર. અને બીજે બાજુ આ જ ટેકનોલોજી જો ખોટા હાથોમાં જાય, જેમ કે આતંકવાદી જૂથોના હાથમાં, તો એ વૈશ્વિક અસ્થિરતા ઊભી કરી શકે છે. એટલે રાષ્ટ્ર રાજ્યોની જે સત્તા છે, જે નિયંત્રણ છે, એની સામે પડકારો ઊભા થઈ રહ્યા છે.
તો આટલી બધી ચિંતાઓ અને પડકારો છે, તો શું આપણે આ લહેરને કોઈક સકારાત્મક દિશામાં વાળી શકીએ? પેલો સાંકડો માર્ગ શું છે, એના વિશે થોડું વધુ જણાવશો?
હા, જેમ મેં કહ્યું, પુસ્તક નિરાશાવાદી નથી. સાંકડો માર્ગ એ સંતુલનનો માર્ગ છે. એનો અર્થ છે કે નવીનતા એટલે કે ઇનોવેશનને અટકાવવાનું નથી, કારણ કે એનાથી ઘણા ફાયદા છે, અને સાચું કહું તો એને રોકવી લગભગ અશક્ય પણ છે. પણ સાથે સાથે ખૂબ જ મજબૂત સુરક્ષા કવચ બનાવવાના છે. ટેકનોલોજીના વિકાસ પર બારીક નજર રાખવાની છે અને એના નિયમન માટે સતત બદલાતા રહે એટલે કે એડેપ્ટિવ કાયદા અને સંસ્થાઓ ઊભી કરવાની છે.
અને સૌથી અગત્યનું
આંતરરાષ્ટ્રીય સહકાર, કારણ કે આ સમસ્યા વૈશ્વિક છે. કોઈ એક દેશ એકલો આનો સામનો નહીં કરી શકે, બધાએ સાથે મળીને કામ કરવું પડશે.
એટલે એમ કે લહેર તો આવશે જ, એ નક્કી છે, પણ આપણે સર્ફિંગ બોર્ડ લઈને તૈયાર રહેવાનું છે અને એની દિશા નક્કી કરવાની કોશિશ કરવાની છે. આવનારા થોડા વર્ષોમાં આપણે જે નિર્ણયો લઈશું એ આપણું ભવિષ્ય નક્કી કરશે.
બરાબર. પસંદગી આપણી છે અને જવાબદારી પણ આપણી જ છે.
આ આખી ચર્ચા પરથી આપણે કેટલીક મુખ્ય થીમ્સ કે સંદેશાઓ તારવી શકીએ જે આપણા શ્રોતાઓ યાદ રાખી શકે? પહેલું તો મને એ લાગે છે કે ટેકનોલોજીનો પ્રસાર અનિવાર્ય છે, એને રોકવાના પ્રયાસો કદાચ સફળ નહીં થાય. એટલે ફોકસ રોકવા પર નહીં, પણ માર્ગદર્શન આપવા પર હોવો જોઈએ. ભારત જેવા દેશ માટે આ ખાસ મહત્વનું છે, નહીં, જ્યાં ટેકનોલોજી આટલી ઝડપથી અપનાવાઈ રહી છે.
બિલકુલ. બીજો મુદ્દો છે સંગમથી પ્રવેગ, કન્વર્જન્સ એક્સેલરેશન. AI અને બાયોટેક ભેગા મળીને વિકાસની ગતિને અનેક ગણી વધારી રહ્યા છે. આ ઘાતાંકીય વૃદ્ધિને સમજવી આપણા જેવા વિકાસશીલ દેશ માટે ખૂબ જરૂરી છે, જેથી આપણે તકો ઝડપી શકીએ અને જોખમો સામે તૈયાર રહી શકીએ. આપણા AI અને બાયોટેક ક્ષેત્રોએ આ સમજ સાથે જ આગળ વધવું પડશે.
અને ત્રીજું, પેલો શાસનનો અંતરાલ, ગવર્નન્સ ગેપ. આપણી જે સરકારી સંસ્થાઓ છે, કાયદાઓ છે, એ ટેકનોલોજીની ઝડપ સાથે કદમ નથી મિલાવી શકતા. આ જે ગેપ છે એ જોખમી છે. ભારતમાં આપણે એવી નીતિઓ અને સંસ્થાઓ બનાવવી પડશે જે આ ઝડપથી બદલતા ટેકનોલોજીકલ પરિદૃશ્યને સમજી શકે અને તેને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકે.
ચોક્કસ. અને ચોથો મુદ્દો, લોકશાહીકરણનો વિરોધાભાસ, ડેમોક્રેટાઇઝેશન પેરેડોક્સ. શક્તિશાળી સાધનો વધુને વધુ લોકોના હાથમાં આવી રહ્યા છે, જે સારું પણ છે અને ખરાબ પણ. ભારતમાં જ્યાં આટલી વિવિધતા છે, આટલી જટિલતા છે, ત્યાં આ ટેકનોલોજીનો દુરુપયોગ થવાની શક્યતાઓ પર ખાસ ધ્યાન આપવું પડશે. ડિજિટલ સાક્ષરતા અને વિવેક બુદ્ધિ કેળવવી ખૂબ જરૂરી બનશે.
અને છેલ્લો મુદ્દો, કદાચ સૌથી મહત્વનો, આપણા નિર્ણયોની અસર વૈશ્વિક છે, સ્પીશીઝ લેવલ સ્ટેક્સ, અને કદાચ ઉલટાવી ન શકાય તેવી પણ. આ કોઈ સ્થાનિક મુદ્દો નથી, જેમ ક્લાઇમેટ ચેન્જ છે ને, એના જેવો જ આ વૈશ્વિક પડકાર છે જેના માટે બધાએ સાથે મળીને લાંબા ગાળાનું વિચારીને કામ કરવું પડશે. ભારતે આ વૈશ્વિક ચર્ચા અને સહયોગમાં ચોક્કસપણે અગ્રણી ભૂમિકા ભજવવી જોઈએ.
હા, પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે સીધા જ મગજમાં બેસી જાય.
હા, જેમ કે પહેલો વિચાર, AI અને સિન્થેટિક બાયોલોજી, સર્વ ઉપયોગી, ઓમની યુઝ. આ વીજળી જેવું છે. વીજળીએ ખાલી દીવાનોતા પ્રગટાવ્યા, આખી દુનિયા બદલી નાખી હતી. એવી જ રીતે આ ટેકનોલોજી પણ જીવનના દરેક પાસાને સ્પર્શશે.
અને બીજો એક વિચાર જે ખરેખર દ્રષ્ટિકોણ બદલી નાખે તેવો છે, સવાલ એ નથી કે આપણે તેને નિયંત્રિત કરી શકીએ કે નહીં, પણ સવાલ એ છે કે આપણે તેના વિકાસને માનવ હિતમાં કેવી રીતે આકાર આપી શકીએ. એટલે ફોકસ કંટ્રોલથી ગાઈડન્સ પર લઈ જવાની વાત છે.
બરાબર. અને પેલી વાત પણ બહુ વિચારવા જેવી છે કે આપણે આપણાથી વધુ બુદ્ધિશાળી મશીનો બનાવી રહ્યા છીએ, પણ એનો અર્થ શું થશે? આપણી પોતાની ઓળખ, આપણો હેતુ, એનું શું થશે? એ વિશે આપણે ભાગ્યે જ વિચાર્યું છે.
અને હા, પેલો સાંકડો માર્ગ, એ બહુ વ્યવહારુ સલાહ લાગે છે. ટેકનોલોજીનો અંધવિરોધ પણ નહીં કરવાનો અને આંધળો સ્વીકાર પણ નહીં. સાવચેતી અને સંતુલન એ જ ચાવી છે.
અને છેલ્લે પેલી ચેતવણી કે આ માનવતાની સૌથી મોટી સિદ્ધિ પણ હોઈ શકે છે, અથવા તો આપણી અંતિમ શોધ પણ. પસંદગી આપણી છે. આ વાક્ય ખરેખર પરિસ્થિતિની ગંભીરતા અને તાકીદ બતાવે છે.
તો આ બધી વાતો સાંભળ્યા પછી સવાલ એ થાય કે આ જ્ઞાનનો આપણે રોજિંદા જીવનમાં શું ઉપયોગ કરી શકીએ? સામાન્ય માણસ શું કરી શકે?
સારો સવાલ છે. જુઓ, નીતિ નિર્માતાઓ માટે તો સંદેશ સ્પષ્ટ છે. ઝડપથી બદલાતા નિયમો બનાવો, આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ કરો અને સરકારી તંત્રમાં ટેકનિકલ જાણકારી વધારો. ભારતમાં જે રેગ્યુલેટરી સેન્ડબોક્સ જેવા પ્રયોગો થાય છે, એ આ દિશામાં મદદ કરી શકે.
અને બિઝનેસ જગત માટે? એમના માટે શું?
એમના માટે આ માત્ર નફો કમાવાનું સાધન નથી. કંપનીઓએ નૈતિકતા પર ધ્યાન આપવું પડશે. પોતાના કર્મચારીઓને નવી સ્કિલ્સ શીખવવી પડશે, જેને આપણે રીસ્કિલિંગ કહીએ છીએ, અને બદલાવ માટે તૈયાર રહેવું પડશે. ભારતીય કંપનીઓ AI એથિક્સ કમિટી બનાવે એક સારી શરૂઆત હોઈ શકે.
શિક્ષણ ક્ષેત્રે પણ મોટા ફેરફારની જરૂર લાગી રહી છે ને?
ચોક્કસ. શિક્ષણમાં ટેકનોલોજીની સાથે સાથે નીતિશાસ્ત્ર, સિસ્ટમ્સ થિંકિંગ, સમસ્યાનું સમાધાન અને વિવેચનાત્મક વિચારસરણી શીખવવી પડશે. વિદ્યાર્થીઓને એવા ભવિષ્ય માટે તૈયાર કરવા પડશે જ્યાં માણસ અને મશીન સાથે મળીને કામ કરશે.
અને આપણા જેવા સામાન્ય નાગરિકો માટે શું? આપણે શું કરી શકીએ?
આપણે ટેકનોલોજી વિશે વધુ જાણકાર બનવું પડશે. જે ખોટી માહિતી, ફેક ન્યૂઝ ફેલાય છે, એનાથી બચવા માટે સતર્ક રહેવું પડશે. અને સરકારો તેમજ કંપનીઓ પાસેથી પારદર્શિતા અને જવાબદારીની માંગ કરવી પડશે. ડિજિટલ ઇન્ડિયામાં આ બધું વધુ ને વધુ જરૂરી બનતું જ જશે.
અને વ્યક્તિગત સ્તરે?
વ્યક્તિગત રીતે પણ આપણે સતત શીખતા રહેવું પડશે, બદલાવ માટે અનુકૂલન સાધવું પડશે અને એવી સ્કિલ્સ પર ધ્યાન આપવું પડશે જે કદાચ AI ન કરી શકે, જેમ કે સર્જનાત્મકતા, ભાવનાત્મક સમજ, EQ, લોકો સાથે હળીમળીને કામ કરવાની ક્ષમતા. કારકિર્દીનું આયોજન કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખવી પડશે.
મારા માટે આ પુસ્તકમાંથી જે સૌથી મોટો સાર નીકળે છે તે એ છે કે આપણે બેસી ન રહેવાય. પેલી કન્ટેનમેન્ટ પ્રોબ્લેમ એ વાસ્તવિક છે અને સમય ખરેખર ઓછો છે. ટેકનોલોજી કઈ દિશામાં જશે એ નક્કી કરવામાં આપણી માનવતાની ભૂમિકા છે, પણ એના માટે સક્રિય થવું પડશે, વૈશ્વિક સ્તરે પ્રયાસો કરવા પડશે, અને એ પણ તાત્કાલિક. આપણે ખાલી જોયા નથી કરવાનું, પણ ભવિષ્યના સહનિર્માતા બનવાનું છે.
અને મને પેલી સાંકડા માર્ગની વાત ખૂબ સ્પર્શી ગઈ. તે આશા અને ડર વચ્ચે એક સંતુલન રાખવાની પ્રેરણા આપે છે. આ લહેર ખરેખર અભૂતપૂર્વ તકો લઈને આવી રહી છે, એમાં કોઈ શંકા નથી, પણ જોખમો પણ એટલા જ મોટા છે. આ સાંકડા માર્ગ પર ચાલવા માટે શાણ પણ જોઈશે, સહયોગ જોઈશે, અને સૌથી વધુ તો સમગ્ર માનવતાના ભલા માટે વિચારવાની દ્રષ્ટિ કેળવવી પડશે. આ કોઈ એક વ્યક્તિ કે એક દેશનું કામ નથી, આ આપણા સૌની સહિયારી જવાબદારી છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.